તારીખ 13/11/1987, પૂજ્ય બહેનશ્રીના વચનામૃત બોલ નંબર 216 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 174.
સંસારથી ખરેખરા થાકે સમ્યક દર્શન પ્રગટ થાય છે. સંસારથી થાકેલો એટલે પ્રતિકૂળતાથી થાકેલો એમ નહીં, સંસારથી થાકેલો એટલે જન્મ મરણથી થાકેલો. જેને જન્મ મરણનો ત્રાસ થયો છે સંસારમાં પ્રતિકૂળતાથી, તો સર્વ જીવો કાયર છે, બધા જ જીવો પ્રતિકૂળતાને ઈચ્છતા નથી. પણ એ કાંઈ સંસારને સંસારથી થાકેલા ન કહેવાય. ચાલુ તો થઈ ગયું, પરિભ્રમણનો જેને થાક હોય, જેને શાશ્વત સ્વરૂપ જે સ્વભાવે ને જે સ્વરૂપે છે એમ જ રહી જવું છે, અને જન્મ મરણ જોઈતા નથી, એને સમ્યક દર્શન પ્રગટ થાય છે. એ સિવાય સમ્યક દર્શન પ્રગટ થતો સમ્યક દર્શન પ્રાપ્ત કરનારની પૂર્વ શરત છે. જે કાંઈ આ વિષયમાં તપાસવા જેવું છે, તપાસવામાં વિચાર આવી જાય છે, વિચારમાં કદાચ તપાસવું નથી આવતો, એટલે તપાસવા જેવું એ છે કે જન્મ મરણનો ત્રાસ વર્તે છે કે નથી વર્તતો. વિચારમાં આવે છે તપાસ નથી આવતો ને, તપાસમાં તો વિચાર આવી જ જાય, એટલે વિચારવા યોગ્ય છે એમ નહીં, પણ તપાસ કરવા યોગ્ય છે કે જન્મ મરણનો ત્રાસ વર્તે છે કે નહીં. જો જન્મ મરણનો ત્રાસ ન વર્તતો હોય તો સમ્યક દર્શનને યોગ્ય ભૂમિકા નથી. ત્યાં ભૂમિકા જ નથી, ત્યાં સમ્યક દર્શન પ્રાપ્ત થાય એ પ્રશ્ન રહેતો એ તો આપોઆપ જ સમાપ્ત થાય છે. જે જીવો સંસારમાં સંયોગ પાછળની દોડમાં છે એને તો જન્મ મરણનો વિષય વિચારમાં પણ નથી આવતો કે આ જન્મ મરણ મટાડવા જોઈએ. એને તો ચાલતા સંયોગોની પ્રતિકૂળતાઓ મટાડવી જોઈએ, અનુકૂળતાઓ થવી જોઈએ, હોય તો વૃદ્ધિગત થવી જોઈએ, આટલું જ એનું કાર્ય છે અથવા આટલું જ એનું ધ્યેય છે. આ ધ્યેય પાછળ એનું કાર્યક્ષેત્ર ગમે તે પ્રકારનું હોય. પણ જે જીવો તત્વજ્ઞાનના ક્ષેત્રમાં વિચાર કરતા થયા છે એને પણ વાંચે સ્વાધ્યાય કરે ત્યારે વિચાર આવે, બીજા ઉદયના કાર્યોમાં જોડાય ત્યારે એ વિષય વિસ્મૃત થઈ જાય છે, તો એને હજી જન્મ મરણનો ત્રાસ લાગ્યો છે એ વાત ભૂમિકાને ત્યાં ઉપસ્થિત થઈ છે, ભૂમિકા ઉપસ્થિત થઈ છે એ વાત રહેતી નથી. પણ આ નિયમબદ્ધ વાત છે, જ શબ્દ વાપર્યો છે, થાંકેલા ને જ, જ શબ્દ વાપર્યો છે એટલે નિયમબદ્ધ વાત છે કે જો જન્મ મરણનો ત્રાસ પરિભ્રમણનો ત્રાસ ન લાગ્યો હોય અને એ જન્મ મરણ નાશ કરે છૂટકો છે કરવું જોઈએ એમ પાછળ પડવાની વૃત્તિ ઊભી ન થઈ હોય તો સમ્યક દર્શન થવાનો પ્રશ્ન રહેતો નથી, એ નિયમબદ્ધ વાત છે. હવે આ જ ભૂમિકાની એક બીજી વાત લીએ છે, આ તો એકલી નાસ્તિથી વાત લીધી હતી, હવે એમાં અસ્થિ શું છે કે વસ્તુનો મહિમા બરાબર ખ્યાલમાં આવ્યા પછી તે સંસારથી એટલો બધો થાકી જાય છે કે મારે કાંઈ જોઈતું જ નથી, એક નિજાત્મ દ્રવ્ય જ જોઈએ છે. આ સમ્યક સન્મુખ જીવની વાત લીધી છે કે જેને વસ્તુનો મહિમા બરાબર ખ્યાલમાં એટલે જ્ઞાનમાં આવ્યો છે, ભાવભાષણમાં આવ્યો છે, વસ્તુ જેવી મહાન છે, સર્વોત્કૃષ્ટ મહાન છે એવી જ જ્ઞાનમાં ખ્યાલમાં અથવા ભાવમાં ભાસી છે અને બરાબર મહિમા આવ્યો છે એવી સ્થિતિમાં તો તે જીવ અવશ્ય સંસારથી થાકે થાકે ને થાકે છે. એ સંસારથી એટલો બધો થાકી જાય છે. આમ તો પૂર્વ ભૂમિકામાં કેટલોક વિષય તો એવો છે કે જેને ભલે હજી ખ્યાલમાં વસ્તુ આવીને મહિમા ન આવ્યો હોય પણ આત્મકાર્ય કરવું છે એવું જોર આવે કે મારે મારું હિત કરી લેવું છે એવું જોર આવે, એને પણ ઉદયના કાર્યો બોજા સમાન લાગે, એક બોજો ઉપાડવા જેવું લાગે છે એવી સ્થિતિ તો આત્માર્થીની ભૂમિકામાં પણ આવી જ જાય છે. જે જગતના કાર્યોમાં જગતના જીવોને હોંશ વર્તે છે, ઉત્સાહ આવે છે, રસ પડે છે અને હોંશે હોંશે જે કાર્યો કરે છે એ તો ભૂમિકામાં જ એને બોજો લાગે છે. સન્મુખ થયો હોય તો એટલો બધો થાકી જાય છે એના માટે તો જરા વિશેષ નમાયું છે. પેલાને તો થાક લાગે છે, બોજો લાગે છે, પણ આને તો એટલો બધો થાક લાગે છે, એટલો બધો બોજો લાગે છે કે જેને અસહ્ય કહેવામાં આવે, મારાથી તો સહન નહીં થાય આટલો કામનો ઉદયના કાર્યોનો બોજો, મારાથી સહન નહીં થાય એને એ સ્થિતિ આવે છે. એટલે કેમ કે વસ્તુ છે જેનો મહિમા આવ્યો છે એ તો નિરુપાધિક વસ્તુ છે, સંપૂર્ણ નિરુપાધિક વસ્તુ છે, પરિપૂર્ણ નિરુપાધિક વસ્તુ છે. એક વિકલ્પ પણ એના ઉપર બોજો છે, જેમ ઋણો પોલ હોય એના ઉપર કાંકરો નાખો તો પણ નીચે બેસી જાય, એવું આત્મા નિરુપાધિક સ્વરૂપ છે. કોઈ પણ બાહ્ય કાર્ય કરવું, જ્ઞાતા દ્રષ્ટા એવા આત્માને કોઈ પણ બાહ્ય કાર્ય કરવું એ એના ઉપર બોજો છે, એનો એને થાક છે, એ બોજાનો એને થાક છે. અહીંયા તો જેને સમ્યક દર્શન થાય છે, જે સમ્યક દર્શન માં પરિણમી જાય છે, જેનું પરિણમન સમ્યક દર્શન રૂપ પરિણમી જાય છે, એવા જીવનું વર્ણન ચાલે છે. પણ એવા જીવનું વર્ણન ચાલે છે અને આપણે એ હદે પહોંચ્યા નથી તો આપણને લાગુ પડતું નથી એમ વિચારવા યોગ્ય નથી. એ હદે ન પહોંચ્યા હોય એને પણ એની ભૂમિકા અનુસાર તો બુજો લાગવો જોઈએ. આ તો એટલો બધો થાકી જાય છે, પણ તું એટલો બધો ન થાકે તો પણ થાક તો લાગે છે કે નહીં? ઉદયના કાર્યો માટે થાક નથી લાગતો. પછી નાનામાં નાનું કાર્ય હોય કે મોટામાં મોટું કાર્ય હોય, જે કાંઈ છે તે ઉદય સાથેનું જોડાણ છે, અને એનો થાક લાગે, એનો બોજો લાગે તો ત્યાંથી ખસવું સહજ થાય, થઈ શકે, સહજપણે ખસી શકાય. પણ રસથી વળગેલો જીવ હોય, જેના પરિણામ રસથી ચોંટેલા હોય, એને તો ત્યાંથી ખસવું મુસીબત છે. એ તો બહુ મોટી મુસીબત છે એને ત્યાંથી ખસવું. એટલે એ રીતે પણ નીચેની ભૂમિકા એ વિચારવા યોગ્ય છે. અથવા જે સ્થિતિ આગળની છે એ સ્થિતિને અનુસરીને નીચેની સ્થિતિ મેળવાળી હોવી જોઈએ તો ઉપરની ભૂમિકાને પ્રાપ્ત થઈ શકાય. વિરુદ્ધ હોય તો કાંઈ એ ભૂમિકાને પ્રાપ્ત થઈ શકાય નહીં. જેમ કે વસ્તુનો મહિમા જેને આવ્યો છે એ તો સંસારથી ખૂબ થાકી ગયો છે, એટલો બધો થાકી ગયો છે કે જે પ્રણમી જવાનો છે એને તો તત્વના વિચારનો વિકલ્પ પણ બોજો લાગે છે. બીજાને તો તત્વના વિચાર હજી આવતા નથી ઉદય આડે, ઉદયના કાર્યોના વિચાર આડે, પણ એને તો તત્વનો વિચારે બોજો લાગે છે, ત્યારે એ પરિણમી જાય છે. એમને એમ કંઈ પરિણમતો નથી, તો એ તો એટલો બધો થાકી ગયો છે કે હવે એ સહન નહીં કરી શકે, વિકલ્પનો બોજો વિકલ્પથી ખસી જશે. પણ એટલે હદે ન પહોંચ્યા હોય એને શું એમ પ્રશ્ન થાય કે એને પણ જે ભૂમિકામાં એ પ્રવર્તી રહ્યો છે એ ભૂમિકામાં એને ઓછા વધતા અંશે સાંસારિક કાર્યોનો, ઉદયના કાર્યોનો એને બોજો લાગવો જોઈએ. નાનીને તો આહાર કરવાનો વિકલ્પ એ બોજો છે, બોજો છે. બીજાને રસ આવે છે કે આ દાળ બહુ સારી બની છે, આ શાક બહુ સારું બન્યું છે, આજે ફલાણી થી વધારે બનાવી છે, ખાસ બધાને ગમે છે એટલે ખાસ સારી બનાવવામાં આવી. રસ લેવાનો તો પ્રશ્ન નથી, બોજો લાગે છે એ પણ ઉદયનું કાર્ય છે. ગમે તે નાનું કામ હોય, મોટું કામ હોય, એમને પંચ મહાવ્રત ના પરિણામ કરવા છે એ ક્યાં પરિસ્થિતિ છે? ભરત ચક્રવર્તી વ્યવહારમાં આવ્યા જ નહીં, જો કરવા હોત તો આવ્યા વિના રહેત નહીં. એ તો આત્મામાં ઠરી ગયા, તે ઠરી ગયા બહાર નીકળ્યા. એમણે મુનિદશા ગ્રહણ કરી, દીક્ષા અંગીકાર કરી, તો એમનું કર્તવ્ય અને ફરજ ખરો કે નહીં વ્યવહાર ચારિત્ર પાળવાનો, કે જે નિશ્ચયમાં લીન થાય એને વ્યવહારથી મુક્તિ મળે છે. બરાબર, બનારસીદાસનું પદ હતું કે નહીં કાલ સવારના પ્રવચનમાં, ગુરુદેવના ટેપ પ્રવચનમાં, રાતના પ્રવચનમાં હતું, રાત્રિનો પ્રવચન હતો, પરમ દિવસે રાતનો. નિશ્ચય સો લીન શું વ્યવહાર શું મુક્ત હૈ, એ વ્યવહાર છે એની મુક્તિ છે. જોકે વ્યવહારના પરિણામના કાળે એને યથાયોગ્ય વ્યવહાર હોય જ છે, પણ એનું એને બંધન નથી. કેમ કે એ શુદ્ધિમાં આવ્યો છે, વ્યવહારના પરિણામ અશુદ્ધિના છે, અશુદ્ધિનું બંધન નથી, અશુદ્ધિની મર્યાદા છે. વ્યવહારના પરિણામ એ તો એમ સૂચવે છે કે જે ભૂમિકામાં જે વ્યવહાર હોવો ઘટે તેનાથી વિશેષ અશુદ્ધ પરિણામ થઈને તે ભૂમિકાનો ત્યાગ કરીને વ્યવહારના પરિણામ જે તે ગુણસ્થાનમાં સાધક ધર્માત્માને થતા નથી, હોઈ શકતા નથી, પણ એનું બંધન છે એમ નથી, મુક્ત છે એનાથી. એટલે ભરત ચક્રવર્તી મુક્ત હતા. પંચમાવ્રત સમિતિ ગુપ્તિ વગેરે કેમ પાયા નહીં કે મુક્ત છે એનાથી. શું કહે છે, વસ્તુનો મહિમા બરાબર ખ્યાલમાં આવ્યા પછી તે સંસારથી એટલો બધો થાકી જાય છે કે મારે કાંઈ જ જોઈતું નથી, એક નિજ આત્મદ્રવ્ય જ જોઈએ છીએ અને તે પણ અત્યારે જ જોઈએ છે. એ વાત એમાં ગર્ભિત છે. એક મારે મારું પરમાત્મ તત્વ જ જોઈએ, એ સિવાય મારે કાંઈ જોઈએ નહીં અને તે પણ અત્યારે ને અત્યારે છે. એમ જ્યાં દ્રઢતા આવે, એટલી દ્રઢતા આવે કે ત્યાં દ્રવ તેજ હું, મારું પરમાત્મા દ્રવ તેજ હું, એવું પરિણમન આવે છે. પછી જોઈએ છે એ વાત નીકળી ગયું. એવો વિકલ્પ તો હજી જ્યાં સુધી પ્રત્યક્ષ અનુભવ નથી ત્યાં સુધી છે, પણ તેજ હું એવા ભાવે પરણમી જાય છે. બીજું બધું કાઢી નાખે છે એટલે બીજું કાંઈ પરિણમનમાં ઉપસ્થિત થતું નથી. નિર્વિકલ્પ સ્વભાવનું નિર્વિકલ્પ વેદન, નિર્વિકલ્પ દ્રવ્યનું નિર્વિકલ્પ અનુભવન, એ રહી જાય છે, થઈ જાય છે ને એ રહી જાય છે. એને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ એમ કહેવામાં આવે છે. ત્યાં સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ. પાંચ છ લીટીમાં સમ્યક દર્શન થાય છે એની પૂર્વ ભૂમિકા કેવી હોય છે ને થાય છે એટલી વાત લઈ લીધી છે. પાંચ છ લીટીમાં હા, પછી તો બધું થાક લાગે એટલે દુઃખ લાગે છે એટલે થાક લાગે છે. જે કાંઈ વિકલ્પો છે એમાં દુઃખ છે અને દુઃખથી તો થાકે જ જીવ, સીધી વાત છે. સુખ તો આત્માનો મહિમા, પણ સુખ જોવે તો આવે, નહીંતર ક્યાંથી આવે? સુખ વગર જીવને કોઈનો મહિમા નથી. જીવને જે કાંઈ મહિમા છે એ સુખ સંબંધિત છે. પછી સ્વદ્રવ્યને વિશે હોય કે પરદ્રવ્યને વિશે હોય, પરિણામ ન લગાવવા હોય તો પણ લાગે જ. એનું કારણ પણ કાં સુખ છે ત્યાં અને કાં સુખનો આભાસ છે. આભાસ તો જ્ઞાનીઓ કહે છે, પણ એને તો સુખ જ છે. જેના પરિણામ લાગે છે એને તો સુખ જ છે. જ્ઞાની એના બે વિભાગ પાડે છે કે સ્વસ્વરૂપમાં સુખ છે અને સ્વને છોડતા બીજે ક્યાંય સુખ નથી, પણ જીવને સુખનો આભાસ માત્ર છે, ખોટો ખ્યાલ છે, મિથ્યા કલ્પના છે. એ દ્રવ દ્રષ્ટિ પ્રાપ્ત થવાનો વિધિ પણ એમાં આવી ગઈ. કેવી રીતે દ્રવ દ્રષ્ટિનું પરિણમન આવે છે કે છેલ્લે કોઈ વિકલ્પ જોઈતો નથી એ પરિસ્થિતિમાં આવે છે. વિકલ્પ છે એ સાધક નથી, પણ અભેદ પરિણમનમાં ભેદ વિકલ્પ છે, એ બાધક છે ત્યાં. સાધક નથી, ભૂલથી કોઈ તત્વજ્ઞાનમાં ના વિચારમાં વિશેષ મંદ કસાઈમાં આવે છે ત્યારે એને એવી ભૂલ થાય છે કે આજ મને બહુ સારા વિચારો આવ્યા, બહુ સારા ભાવ આવ્યા અને આમ કરતા કરતા હું પામી જઈશ. તો એ વિકલ્પની મંદતા કરતા કરતા વિકલ્પનો અભાવ થશે એવી ખોટી કલ્પનામાં છે, અથવા ખોટો નિશ્ચય છે ત્યાં. નિર્ણયની પણ ભૂલ છે એમાં, તો અભિપ્રાયની પણ એમાં ભૂલ થાય છે. વિકલ્પ માત્ર બાધક છે અને જરા પણ સાધક નથી. આ વિકલ્પ સંબંધીનો નિર્ણય અને અભિપ્રાય સ્પષ્ટ હોવો જોઈએ. જે જીવો વિકલ્પની ભૂમિકામાં આગળ વધે છે એ પણ વિકલ્પના સાધનને લઈને આગળ વધે છે, એમ ત્યાં પણ નથી. આગળ વધવામાં પણ જ્ઞાન જ સાધન છે. કાલની ચર્ચામાં એ વાત હતી, જ્ઞાન જ સાધન છે, બીજું કોઈ સાધન નથી. ત્યાં પણ જ્ઞાન સાધન છે, સમજણમાં એ જ્ઞાન સાધન છે. સમ્યક સન્મુખ થાય ત્યાં પણ જ્ઞાનમાં નિશ્ચય થઈને જ્ઞાન બળ પ્રગટ્યું છે ત્યાં જ્ઞાન સાધન છે. જ્ઞાન જ સાધન થાય છે ત્યાં સુધી કે દર્શન મોહને ગાળતું ગાળતું આખા દર્શન મોહને નાશ કરે, ગાળીને સાવ એનો નાશ કરી નાખે ત્યાં સુધી જ્ઞાન કામ કરે. પછી જેવી દ્રષ્ટિ પરિણમી કે એનું જોર બીજી જાતનું ઉભું થાય છે, પછી તો દ્રષ્ટિ તો જબરજસ્ત બળવાન સાધન છે. જ્ઞાનને પણ એકવાર પાછળ રાખી દે એવું બળવાન સાધન છે. જ્ઞાન તો બીજો વિષય લે છે પાછો. જ્ઞાને સ્વરૂપને જાણ્યું, ઓળખ્યું, સ્વસંવેદનમાં અનુભવ્યું. પહેલા જ્ઞાને સ્વરૂપને ઓળખ્યું, સ્વરૂપનો નિર્ણય કર્યો, બળ જ્ઞાન બળ પ્રગટ કરીને સ્વસંવેદન પ્રાપ્ત કર્યું, તોય પાછું જ્ઞાન અન્ય વિષયનો પ્રત્યે જાય છે. જ્યારે દ્રષ્ટિ બીજો વિષય લીધી નથી, પૂરી શક્તિથી પૂરી તાકાતથી એક જ વિષયને વળગીને રહેલી દ્રષ્ટિ, જાણે કે અનંત ગુણને વિકસાવવાનું એક મૂળભૂત સાધન ઊભું થયું. મોક્ષ માર્ગ શરૂ થયો કે અનંત ગુણને વિકાસ પામવાનું એક મૂળભૂત સાધન જાણે હાથમાં આવી ગયું મોક્ષ માર્ગીને, એવી સ્થિતિ ઊભી થઈ અને નવું જોમ પ્રગટ્યું, નવું જોર પ્રગટ્યું જાણે ચૈતન્યનું, સાક્ષાત ચૈતન્યનું નવું જોર પ્રગટ્યું. જાત્યંતરનો વિષય નહોતો પણ કોઈ પ્રશ્ન એમ ચાલ્યો હતો કે જ્ઞાન જ સાધન છે ને, પ્રશ્ન એમ છે તો જ્ઞાન જ સાધન છે ને, કે હા જ્ઞાન જ સાધન છે, બીજું કઈ સાધન નથી. કેમ કે મુમુક્ષુની ભૂમિકામાં શ્રદ્ધા વિપરીત છે અને રાગ છે એ કઈ વિકલ્પ છે, રાગ છે વિકલ્પ રૂપ છે એ કોઈ સાધક નથી. બંનેના શ્રદ્ધા ગુણના અને ચારિત્ર ગુણના વિપરીત ભાવો તો કાંઈ સાધક થઈ શકે નહીં. જ્ઞાનમાં સ્વભાવાંશ ખુલ્લો છે, જ્ઞાન છે મધ્યસ્થ થઈને, ભલે મિથ્યા જ્ઞાન છે તો પણ મધ્યસ્થ થઈને કાંઈક મધ્યસ્થતા ધારણ કરીને પોતાના હિત અહિતનો વિવેક કરવાને સમર્થ છે. મિથ્યાત્મક ભૂમિકામાં પણ હિત અહિતનો વિવેક કરવા એ સમર્થ છે, એટલો અવકાશ જ્ઞાનમાં છે, તેથી જ્ઞાન સાધન છે. નહીતર તો કોઈ સાધી જ ન શકે, નહીતર તો કોઈ બાધક દશા તોડીને સાધક દશામાં આવે કેવી રીતે? એને તો બધું બાધકપણું જ છે, પણ એ જ્ઞાનના પરિણામમાં ફરક છે. જ્ઞાન લક્ષણ છે, જ્ઞાનમાં સ્વભાવાંશ વ્યક્ત છે, ખુલ્લો છે અને જ્ઞાન વિવેક કરે છે. નીચે પણ વિવેક કરે છે કે મારે મારું હિત કરવું છે, મારે મારું અહિત હવે કરવું નથી, તેથી હું મારા હિતનો રસ્તો શોધું છું. શોધ પણ જ્ઞાન જ ચલાવે છે, મિથ્યા જ્ઞાન છે, પણ સ્વરૂપની શોધ કોણ ચલાવે છે? જ્ઞાન જ ચલાવે છે. એ તો લીધું 215 માં કે મુમુક્ષુ જીવ શુભમાં જોડાય, પણ શોધ પોતાની શોધક વૃત્તિ વહી ન જાય. પોતાના સત્સ્વરૂપની શોધ ચાલુ રહે, નિરંતર ચાલુ રહે અને જોડાય. એવી રીતે જોડાય, બીજી રીતે ન જોડાય, પણ આ રીતે જોડાય. એ વાત માર્ગદર્શનની છે. બધામાં પણ આટલી જગ્યા છે, બધું ઊંધું ચાલે છે પરિણમન, પણ હજી સત્સ્વરૂપનો શોધ કરી શકાય એવો જ્ઞાનને અવકાશ છે. માટે તું જ્ઞાનને સાધન બનાવ, જ્ઞાનની મુખ્યતા લાવ, અને એમાંથી તને સ્વભાવ જળશે, સ્વભાવ મળશે. સ્વભાવનો જો સ્વભાવનો નિર્ણય થશે તો એનો મહિમા આવશે. વસ્તુનો જો બરાબર મહિમા આવ્યો તો તને સંસારનો એટલો બધો થાક લાગશે કે એક વિકલ્પ કરવો. કેમ કે જેનો જે સ્વરૂપનો ખ્યાલ આવ્યો એ સર્વથા નિર્વિકલ્પ છે, અનાદિ અનંત પરિપૂર્ણ બેહદ નિર્વિકલ્પ છે. એવો હું, એને એક વિકલ્પ એની સાથે જોડવો, એ વાત એને સુસંગત લાગતી નથી, તદ્દન વિસંગત લાગે છે. એકદમ સ્વચ્છ કપડાં પહેર્યા હોય એમાં આછો ડાઘ પણ ગમે છે, થોડો ડાઘ છે, ભલે રહ્યો, સાફ કરી નાખો, ખંખેરી નાખો, ક્યાંક ધૂળ ચોંટી હોય ઉડીને તો જરાક એને ખંખેરી નાખો. એમ પૂર્ણ શુદ્ધ દ્રવ્ય છે. એને દ્રવ્ય સંબંધીનો વિકલ્પ, એના સંબંધીનો વિકલ્પ પણ એને ડાઘ છે, એની સાથે મેળ ખાતો નથી. એટલો થાકી જાય છે, એટલો થાકી જાય છે ત્યારે એને પરિણમન આવે છે, નહીતર પરિણમન આવતો નથી. એ નાસ્તી અપેક્ષા, એ થાકવાનો વિષય લીધો છે, બોજો લીધો છે, એ નાસ્તી અપેક્ષા છે. અસ્થિમાં એટલો બધો સ્વરૂપનો રસ છે, નિર્વિકલ્પ સ્વરૂપનો નિર્વિકલ્પ રસ ઘોળાતો 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 પરિણમી જાય છે, એ એનો અસ્થિનો વિષય છે. અસ્થિથી વિચારીએ તો નિર્વિકલ્પ સ્વરૂપ જ્ઞાનમાં આવ્યું છે, ભાવમાં ભાસ્યું છે, જ્ઞાન ભાવમાં ભાસ્યું છે, તો એનો મહેમાને એનો રસ એટલો ઉપજે છે કે ઘૂંટાતો 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 એટલો બધો ઘૂંટાય છે કે રગડી રગડીને એક આકાર પરિણમનમાં પરિણમિત થઈ જાય છે. ત્યારે એણે પરણમી જાય છે અને બાકીનું બધું કાઢી નાખ્યું. એણે એક સ્વરૂપ રહી ગયું, બસ દ્રવ તેજ હું, એવો વિકલ્પ પણ નહીં, દ્રવ તેજ હું એવો નિર્વિકલ્પ ભાવ. આ હું દ્રવ એટલે આ, આ આ ને હું એવું પણ બે પણ એમાં દ્વંદ્વ માત્ર નથી. કહેવામાં વિકલ્પ પૂર્વક કથન થાય છે એટલે એટલો ભેદ આવે છે, પણ એનું વાચ્ય છે, એ કથનનું વાચકનું વાચ્ય છે એમાં એવો ભેદ નથી, એમ સમજવા જોઈએ. બધું આવી ગયું, દ્રવ તેજ હું એમાં આત્માનું ગ્રહણ કહો, આત્માનો આશ્રય કહો, આત્માને પકડ્યો એમ કહો, આત્મામાં લીનતા કરી એમ કહો, આત્મામાં એકાગ્રતા કરી એમ. વ્યક્તિગત સમય તો મર્યાદિત હોય, તત્કાળ બોધક વાણી એમાં પરિવર્તન ગ્રાહકે જયારે એક પ્રકારનો યુગ હોય એ પુણ્ય પુણ્યો જોઈએ છે.
ગુરુદેવ તો જયારે બોધ આપે ત્યારે એનો બોધ મળે, એટલે તે કાળે જ મળે, એને તત્કાળ બોધ કહે છે, તે કાળ પૂરતો મર્યાદિત. ગુરુવાણી છે કે જરૂર કરીને સાંભળવા જાય ત્યારે સંભળાય, પણ એ સિવાય બીજી પ્રવૃત્તિ હોય, હાલમ ચાલમ બેસે અને બીજા જગતના કામ ઉડીમાન હોય, કરવા પડે એવું હોય, ચાલે એવું ન હોય, ન ચાલતા કરવા પડે એવા પણ કાર્યો, એમાં પણ ભગવાન આત્માનો વિચાર એનું સ્વરૂપ ને એનું મંથન છે, એ ચાલુ ને ચાલુ કેટલી ગાઈડલાઈન આપી એ સિવાયના કાળમાં છે સાંભળે પછી ના કાળમાં શું પછી બીજું મૂકી એક બાજુને તમને થઈને ઉદયના કાર્યમાં ઊંડા ઉતરી જવું એમ છે.
આમ તો વિષય ભાવોનો એવો છે કે શબ્દોની સંખ્યા ઓછી પડે છે, ભાષામાં રહેલા જે શબ્દો એની સંખ્યા ઓછી પડે છે, તો પણ એટલી સુવિધા છે કે એક જ ભાવને પ્રદર્શિત કરવા માટે અનેક શબ્દો પણ છે, તો પણ આટલી વ્યવસ્થા છે, સુંદર વ્યવસ્થા છે ભાષાને કે એક જ ભાવને વ્યક્ત કરવા માટે ભિન્ન ભિન્ન કાળમાં ભિન્ન ભિન્ન ધર્માત્માઓએ ભિન્ન ભિન્ન શૈલીથી એક જ વાતને કરી છે, અનેક પ્રકારે કથન કરીને એક જ વાતને કરી છે, એટલી ભાષાની સગવડતા છે. આમ અગવડતા પણ છે ને આમ સગવડતા પણ છે કે શબ્દો પૂરા પડતા નથી, શબ્દોમાં પૂરું વાચ્ય આવતું નથી, તો પણ જેટલું આવે છે એને કહેવા માટે અનેક શબ્દો પણ છે. એ તો એટલા માટે તો આ શબ્દકોશની અંદર અધરવડ છે, આ એક શબ્દ તો એના કેટલા અર્થ, કે કોઈના બે તો કોઈના પાંચ તો કોઈના પંદર વીસ પણ શબ્દાર્થો મળે છે, એનો અર્થ આમ પણ થાય, આમ પણ થાય, આમ પણ થાય, આમ પણ થાય, તો એટલી ભાષામાં વ્યવસ્થા છે, એ વિશેષતા છે ભાષાની. એ જમાવી દેવું, રમણતા કરવી, બધું એક જ છે, જામી જવું, પ્રણમી જવું એટલે જામી જવું, ત્યાં એટલે તો ત્યાં સમ્યક દર્શન થાય છે, ત્યાં સમ્યક ચારિત્ર છે એમ કહેવામાં આવે છે. સમ્યક દ્રષ્ટિને અવિરત એવું વિશેષણ લાગેલું છે, ચોથા ગુણ સ્થાનનું વિશેષણ અવિરત સમ્યક દ્રષ્ટિ એમ લાગેલું છે, પણ એ અવિરત સમ્યક દ્રષ્ટિ એટલે સર્વથા ચારિત્રનો અભાવ, કે બિલકુલ ચારિત્ર નહીં એમ નહીં, પાંચમા ગુણ સ્થાન અને છઠ્ઠા ગુણ સ્થાનમાં જે ચારિત્ર હોય છે એવું નહીં, એટલો જ એનો અર્થ છે. ગોમઠસારમાં એનો અર્થ કર્યો છે, ટોડરમલજીએ સમાધાન ચંદ્રિકા નામની ટીકા લખી છે એમાં એનો અર્થ કર્યો છે કે અવિરત સમ્યક દ્રષ્ટિ એટલે ચારિત્રનો અભાવ ન સમજવો, પણ ચોથા ગુણ સ્થાનને યોગ્ય અને પાંચમા ગુણ સ્થાનને યોગ્ય સ્વરૂપ સ્થિરતાનું ચારિત્ર નથી અને કેટલાક વિકલ્પોનો નાશ થયો નથી, એ પ્રકાર નથી, એટલું સૂચવવા માટે ત્યાં અવિરત શબ્દ વાપર્યો છે. ચારિત્રનો અભાવ સૂચવવા માટે અવિરત શબ્દનો પ્રયોગ નથી એવું સ્પષ્ટીકરણ આપ્યું છે, અને એમને મોક્ષમાર્ગ પ્રકાશકમાં પણ એ વાત એક જગ્યાએ લીધેલી છે કે સમ્યક દ્રષ્ટિને ચારિત્ર છે, સ્વરૂપાચરણ ચારિત્ર છે, ત્યાં એવો શબ્દ વાપર્યો છે. સમ્યક દ્રષ્ટિને સ્વરૂપાચરણ નામનું ચારિત્ર છે. ઘણા વિદ્વાનો પણ એ ભાવને નથી સમજતા, તે ખાલી શ્રદ્ધા જ્ઞાન છે ને ચારિત્ર નથી. સંપ્રદાયમાં તમારે દિગંબર સંપ્રદાયમાં એમ ચાલે છે કે ત્યાં ચારિત્ર નથી. સંપ્રદાયમાં શું ખંડવા ગયા તો આપણા વિદ્વાન છે, વાંચનકાર છે આપણા વિદ્વાન, એ એમનો એવો ખ્યાલ હતો, પછી કાઢીને દીધું કે આપ એનું મોક્ષમાર્ગ પ્રકાશકનો એટલો બધો અભ્યાસ હતો કે ત્યાંના મુમુક્ષુ એમ કહેતા મારા વાંચનકારને મોક્ષમાર્ગ પ્રકાશકનો એટલો અભ્યાસ છે કે ક્યાં અલ્પ વિરામ છે ને ક્યાં પૂર્ણ વિરામ છે એની એને ખબર છે. પણ ભાવ સમજવો બીજી વાત છે. સ્વરૂપાત્ર ની વાત કાઢીને દેખાડે, વિચારેલું નિર્ણય એ રીતે કરેલો ને એટલે બેસે ને. પછી ચારિત્ર ની પ્રકૃતિ થી એ વાત લીધી કે અનંતાનુબંધી નો નાશ ખરો કે નહીં, એ ચારિત્ર ની પ્રકૃતિ છે. જો અનંતાનુબંધી નો નાશ થતો હોય તો ચારિત્ર ની પ્રકૃતિ નો નાશ થયો તો સામે ભાવ છે તો નાશ થયો, નહીં તો ચારિત્ર ની પ્રકૃતિ નો કેમ નાશ કરે. બહુ ચર્ચા ચાલતી હતી. આગળ દ્રષ્ટિ એકે ભેદને સ્વીકારતી નથી. હવે જે દ્રષ્ટિ પરણમી ગઈ, દ્રષ્ટિ ઉત્પન્ન થઈ, જેને સમ્યક દર્શન કહે છે, જેને દ્રવ દ્રષ્ટિ કહે છે, એને અહીંયા ટૂંકામાં દ્રષ્ટિ કીધી. દ્રષ્ટિ એટલે આત્મદ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિ, દ્રવ દ્રષ્ટિ, બધું એક અર્થ છે. કોઈ જુદો જુદો સમ્યક દર્શન, સંકેત, એ બધું એક અર્થ જ છે. શબ્દ જુદા જુદા છે. સંકેત કહો તો તે, સમ્યક દર્શન કહો તો તે, અહીંયા દ્રષ્ટિ કહો તો તે. દ્રષ્ટિ એટલે ચક્ષુ ઇન્દ્રિયનો ઉપયોગ નહીં, એ નજરની વાત નથી. અહીંયા દ્રષ્ટિ એટલે આત્મશ્રદ્ધાન સ્વરૂપ દ્રષ્ટિ. એકે ભેદને સ્વીકારતી નથી. એ છે કે દ્રવ સ્વભાવ છે એમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, આનંદ, અસ્તિત્વ આદિ ગુણ ભેદ છે, એનો પણ દ્રષ્ટિને સ્વીકાર નથી. જે દ્રવ્યને એ વિષય કરે છે એ દ્રવ્યમાં રહેલા જે ગુણ ભેદો છે, શક્તિના ભેદો છે, એને પણ દ્રષ્ટિ સ્વીકારતી નથી, કબૂલતી નથી. જ્ઞાન જાણે છે પણ દ્રષ્ટિ સ્વીકારતી નથી ને દ્રષ્ટિ કબૂલતી નથી. આ દ્રષ્ટિની વિશેષતા છે. જો પોતાના સ્વ વિષયમાં રહેલા ભેદોને ન સ્વીકારે તો પછી પર્યાય બાજોડે રહી છે એને કેમ સ્વીકારે? ગુણ ભેદને જો દ્રષ્ટિ ન સ્વીકારે તો પર્યાય ભેદને દ્રષ્ટિ કેમ સ્વીકારે? એ તો અહીંથી આગળની વાત છે, એ તો એમાં છે જ નહીં. ગુણ ભેદ તો દ્રવ્યમાં છે, પર્યાય ભેદ તો ત્રિકાળી દ્રવ્યમાં છે નહીં, એ તો એનાથી બાહ્ય છે. તો એને તો સ્વીકારવાનો પ્રશ્ન રહેતો નથી. તો પછી એ પર્યાયમાં રહેલી અશુદ્ધતાને સ્વીકારવી, એ તો વિજાતીય તત્વ છે, એને તો સ્વીકારવાનો મસ્ત પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. એમ દ્રષ્ટિ માટે તો એ બધું જેમ આગળ જાવે એમ દૂર ને દૂર થતું જાય છે. સમ્યક દ્રષ્ટિ દેવગુરુ શાસ્ત્રને સ્વીકારે કે નહીં, હવે આ પ્રશ્ન છે. સંપ્રદાયમાં તો એમ કહે કે જે વિતરાગ દેવગુરુ શાસ્ત્રને સ્વીકારે એની શ્રદ્ધા સાચી. શું એમાં તો એમ લેવું છે કે જે કુદેવાદીને સ્વીકારે એની તો શ્રદ્ધાનો વિચાર કરવા જેવો નથી, પણ એ સમ્યક દર્શનનો વિષય દેવગુરુ શાસ્ત્ર નથી. અથવા કોઈ એમ કે ભાઈ નવતત્વનું શ્રદ્ધાંત એ સમ્યક દર્શન છે, નવતત્વના ભેદ સમ્યક દ્રષ્ટિ દ્રષ્ટિમાં આવી હોઈ શકે નહીં. નવતત્વમાં તો પરદ્રવ્ય છે, પરદ્રવ્યમાં તો દેવગુરુ શાસ્ત્ર આવી ગયા, પરદ્રવ્યમાં તો છ દ્રવ્ય આવી ગયા, અને નવતત્વમાં તો આશ્રવ ને પુણ્ય પાપ ને બધું આવી ગયું, પુણ્ય પાપ પણ આવી ગયું. નવતત્વમાં તો નવમાં હાથમાં પાપ નથી પણ નવમાં તો પાપ છે. પુણ્ય ને પાપ બે ભેદ કરીને નવ થાય છે, એ સમ્યક દર્શનનો વિષય નથી. નવતત્વનું શ્રદ્ધાન સમ્યક દર્શન, પણ સમયસારમાં 13મી ગાથા છે. પુણ્ય પાપ આશ્રમ સંબંધ નિદ્રા બંને મોક્ષ તે સમ્યક છે, પણ ત્યાં એક શરત મૂકે છે, ભૂતાર્થને આશ્રય. જે જ્ઞાન ભૂતાર્થને આશ્રય કરે છે એને નવતત્વના, એના નવતત્વના જ્ઞાનને સમ્યક દર્શન એવું નામ આપ્યું છે. જ્ઞાન પ્રધાનતાથી સમ્યક દર્શનની પરિભાષા છે જ્ઞાન પ્રધાનતાથી, પણ એ ખરેખર સમ્યક દર્શનનો વિષય નથી. સમ્યક દર્શનનો વિષય નથી. સમ્યક દર્શનનો વિષય તો અભેદ એક ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ છે, એ જ એટલો જ સમ્યક દર્શનનો વિષય છે. એ સિવાય સમ્યક દર્શનનો વિષય બીજું કોઈ નથી. વળી સમ્યક દર્શનમાં સ્વીકાર ભાવ છે, સ્વપણે સ્વીકૃત થવું, તેવો સ્વપણે પ્રતીત થવી, સ્વીકારીને પ્રતીત થવી, સ્વપણે પોતાની પ્રતીત થવી, એવો સ્વીકાર થવો. તો ગુણ ભેદ નો અસ્વીકાર છે ત્યાં. પર્યાય ભેદ નો તો અસ્વીકાર છે, પણ ગુણ ભેદ નો ત્યાં અસ્વીકાર છે. તો કે જ્ઞાન તો સ્વીકારે છે, જ્ઞાન ગુણ ભેદ ને સ્વીકારે છે, અને દ્રષ્ટિ ગુણ ભેદ ને સ્વીકારતી નથી. તો અહીં તો શ્રદ્ધા જ્ઞાન વિરુદ્ધ થયા, શું કરવું હવે? જ્ઞાન પણ ગુણભેદને જાણે છે, સ્વીકારવું નામ આશ્રય કરવામાં. તો ગુણભેદનો આશ્રય જ્ઞાન કરે તો જ્ઞાનને વિકલ્પનું કારણ થાય છે, એ જ્ઞાન વિકલ્પનું કારણ થાય છે, એ જ્ઞાન નિર્વિકલ્પણે પોતાને સ્વસંવેદનમાં રહી શકતો નથી. એટલે એવો જે ગુણભેદનો ચારિત્ર અપેક્ષાનો આશ્રય, એનો પણ નકાર છે. આમ તો આત્માનો મહિમા કરવો હોય ત્યારે એના ગુણોના મહિમાથી આત્માનો મહિમા કરાય છે. કે જો આત્મામાં કેવું કેવળ જ્ઞાન છે કે લોકાલોકને જાણે, એક સમયમાં લોકાલોકને જાણે એવી જેની જ્ઞાન શક્તિ છે, અને એવી એ જ્ઞાન શક્તિ છે કે એક સમયમાં અનંતા લોકાલોક હોય તો એને પણ જાણે, એક લોકાલોક નહીં પણ એવા અનંતા લોકાલોક હોય તો એને પણ જાણે. અરે એને જાણે એટલી નહીં, એનાથી પણ અનંતી છે. અનંતા લોકાલોક હોય તો એનાથી પણ અનંતી છે. એમ ગુણભેદથી આત્માનો મહિમા કરવામાં આવે છે. એકવાર પૂજ્ય બહેનશ્રીને પ્રશ્ન પૂછ્યો હતો, એવો બોલ છે આમાં કે એક જગ્યાએ એક જ બોલમાં ગુણભેદનો મહિમા કર્યો છે, ગુણભેદથી આત્માનો મહિમા કર્યો છે, અને ત્યાં ને ત્યાં પોતે એમ કહે છે, બોલ નંબર યાદ નથી, કે અહીંયા ભેદમાં અટકવાનું નથી. તો પ્રશ્ન એ કર્યો કે ગુણથી મહિમા કરવામાં આવે છે, ગુણથી ઉઠાવીને આત્માને ઉપાડીને મહિમા કરવામાં કરાય છે, અને એ જ ગુણ ભેદને નિરસ્ત કરવામાં આવે છે. આ કઈ જાતની કાર્ય પદ્ધતિ છે? આત્માનો અભેદ ભાવે મહિમા જેને નથી આવતો તે ગુણોનો ભેદ પાડી પાડીને મહિમા કરે છે, અને એવો મહિમા કરતા 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 ભેદ થઈ જાય છે, અને ગુણભેદનો મહિમા અસ્ત થઈ જાય છે. આ કઈ જાતની કાર્ય પદ્ધતિ છે? અને આ જે એક સાથે બે વાત એક બોલમાં આવે છે, તો આનું રહસ્ય શું છે? આ પ્રશ્ન હતો. ભેદમાં અટકવા માટે ભેદ નથી, અભેદમાં સીધું ન જવાય એને ભેદ વચમાં આવે, પણ અટકવા માટે આવે તો એ કાર્ય પદ્ધતિ અયોગ્ય છે, અયથાર્થ છે. ભેદ છૂટીને અભેદમાં જવાય એ પ્રકારની કાર્યની કામ કરવાની રીત એવી હોવી જોઈએ, એવી રીત હોવી જોઈએ. તો એને પહેલા ગુણભેદ એના પરિણમનમાં દેખાય છે, પછી એ ભેદ નિરસ્ત થઈને અભેદ ભાવે પરિણમી જાય છે. પણ ભેદને સાધન માને તો અટકાવી ના રે ને, એટલે માન્યતામાં તો એ પ્રશ્ન રહેવો જ ન જોઈએ. એ તો સ્થૂળ ભૂલ છે, સૂક્ષ્મ ભૂલ, પણ જ્યાં સુધી અટકે ત્યાં સુધી સૂક્ષ્મ ભૂલ છે. અને અટકવું છોડીને અભેદ થઈ જાય ત્યારે એની ભૂલ ટળે છે. આ તો ભેદનો વિષય ચાલ્યો ને. દ્રષ્ટિ એકે ભેદને સ્વીકારતી નથી. જાણે 237 ચૈતન્ય બીજી લીટી થી ચૈતન્યના અભેદ સ્વરૂપને ગ્રહણ કર, દ્રવ્ય દ્રષ્ટિ સર્વ પ્રકારની પર્યાયને દૂર રાખી એક નિરપેક્ષ સામાન્ય સ્વરૂપને ગ્રહણ કરે છે, દ્રવ્ય દ્રષ્ટિના વિષયમાં ગુણભેદ પણ હોતા નથી. જે ચાલુ વિષય છે એના એ જ વાત ત્યાં 237 છે. બોલ લેવો છે તો બીજો છે, પણ એ જ જગ્યાએ છે. 322 દ્રષ્ટિ અખંડ ચેતનમાં ભેદ પાડતી નથી. આ તો ગુણની વાત લીધી છે, જે બોલ લેવો છે ને એ ગુણના મહિમા વાળો બોલ છે. પ્રશ્ન ચર્ચા ચાલી હતી બોલ, કદાચ આવી ગયો છે બોલ, આવી ગયો છે આપણે પાછળ આગળ આવી ગયો છે. દ્રષ્ટિ એકય ભેદને સ્વીકારતી નથી, એ સ્વીકાર છે એ હું પણ ભેદ સ્વરૂપે હું એવું દ્રષ્ટિનું કાર્ય નથી. જો કે ગુણ જ એવો છે, એ તો પરમાં પણ ભેદ કરતી નથી, સ્વમાં પણ ભેદ પાડતી નથી. ભેદ પાડવાનો એના પરિણમનમાં સ્વભાવ નથી, પરિણમનમાં ગુણ નથી દ્રષ્ટિમાં. એટલે ભેદ છે એ જ્ઞાનનો વિષય રહી જાય છે, જ્ઞાનમાં પણ માત્ર જાણવાનો વિષય રહી જાય છે, આશ્રય કરવાનો વિષય જ્ઞાનને પણ અભેદ જ છે, ભેદ એ આશ્રયનો વિષય નથી. શાશ્વત દ્રવ્ય દ્રષ્ટિના પરિણમનનો હવે ચિત્ર છે આ, કે શાશ્વત દ્રવ્ય ઉપર ટકેલી દ્રષ્ટિ મને સમ્યક દર્શન કે કેવળ જ્ઞાન થયું કે નહીં એમ જોવા નથી બેસતી. દ્રષ્ટિ પરિણમે છે, પરિણમે છે ત્યારે નથી નથીથી લે છે, નાસ્તિથી લે છે. અસ્થિમાં તો નિર્વિકલ્પ પરિણમન છે, દ્રવ્યની સાથે અભેદ ભાવે નિર્વિકલ્પ પરિણમન છે. નાસ્તિથી સમજાવે છે કે ગુણભેદને તો સ્વીકારતી નથી, પણ જે શાશ્વત દ્રવ્ય ઉપર ધ્રુવ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ ટકેલી છે, સ્થિર થયેલી દ્રષ્ટિ છે, ચોંટી ગયેલી દ્રષ્ટિ છે, તે સમ્યક દર્શન થયું એમ જોવાની ફુરસદ નથી. એ દ્રષ્ટિને સમ્યક દર્શન થયું કે નહીં એ જોવાની ફુરસદ નથી. હવે ટકેલી ને ટકેલી રહીએ છે. ક્યાં સુધી ટકેલી રહીએ છે? કે જ્યારથી સમ્યક દર્શન થયું ત્યારથી કેવળ જ્ઞાન થાય ત્યાં અથવા અનંત કાળ પર્યંત એ ટકેલી રહ્યા છે. તો સમ્યક દર્શન થયું ત્યારે તો એને ન જોયું કે સમ્યક દર્શન થયું કે નહીં, પણ કેવળ જ્ઞાન થયું તો પણ હા ન જોયું કે કેવળ જ્ઞાન થયું કે નહીં. કોઈ પણ પર્યાય આવો, એ પોતાના પરમાત્મ તત્વને છોડીને કોઈ પણ પર્યાયને એ વિષય કરતી નથી. આવો જેનો પરિણમવાનો ગુણ છે એને દ્રષ્ટિનું પરિણમન કહેવામાં આવે છે. જો દ્રષ્ટિ પર્યાય ઉપર જાય, દ્રષ્ટિ પર્યાય ઉપર જાય તો ન તો ન તો અવસ્થામાં સમ્યક દર્શન રહે, બીજી કોઈ દશા રહેવાનો તો પ્રશ્ન જ નથી. પછી કેવળ જ્ઞાનની ચર્ચા કરવાનો પ્રશ્ન નથી, પણ સમ્યક દર્શન પણ ન રહે, મિથ્યા દર્શન થઈ જાય આપોઆપ. દ્રષ્ટિ નિજાત્મ દ્રવ્યને છોડે, નિજ પરમાત્મ દ્રવ્યને છોડે, એટલે એ દ્રષ્ટિથી ઊંધી, એ દ્રષ્ટિથી મિથ્યા દ્રષ્ટિ, એ દ્રષ્ટિ સંસાર દ્રષ્ટિ થઈ, સંસરણ થઈ ગયું, પૂરો સંસાર ત્યાં ચાલુ થઈ ગયો, અને એને તો શુદ્ધતા રહેતી નથી, શુદ્ધતાનો નાશ થાય છે અવસ્થામાંથી. શાશ્વત દ્રવ્ય ઉપર ટકેલી દ્રષ્ટિ મને સમ્યક દર્શન કે કેવળ જ્ઞાન થયું કે નહીં એમ જોવા બેસતી નથી. આ સમ્યક દર્શનનો વિષય ગુરુદેવ શ્રીએ સ્પષ્ટ કર્યો. સમ્યક દર્શનનો વિષય આ રીતે સ્પષ્ટ હતો. સમ્યક દર્શન સમ્યક દર્શનને ન સ્વીકારે, પણ ભાઈ સમ્યક દર્શન તો પર્યાય છે, એ દ્રવ્યને સ્વીકારનારી પર્યાય છે. એ પોતાને સ્વીકારનારી પર્યાય ક્યાં છે? એ તો દ્રવ્યને સ્વીકારનારી, ખુદ સ્વીકાર કરવાનું કામ એનું, દ્રવ્યને સ્વીકાર કરવાનું એનું કામ છે. એને પોતાના સમ્યક દર્શનનો સ્વીકાર કરવો એ ક્યાં એનું કામ છે? દ્રવ્યનો સ્વીકાર કરવો એવું એનું કામ છે, કોઈ પર્યાયનો સ્વીકાર કરવાનો એને કામ નથી. અમારે એક વાર ચર્ચા ચાલી 17-18 ગાથામાં, ત્યાં શ્રદ્ધાની વ્યાખ્યા એવી કરી છે જયચંદજીએ સમીસારની ટીકામાં 17-18 ગાથામાં, કે જેમ રાજાની સેવા કરીશ તો એ મને ધન આપશે, એમ આ દ્રવ્યનું અનુસરણ કરીશ તો મને સુખની પ્રાપ્તિ થશે, તો મને મોક્ષની પ્રાપ્તિ થશે. સુખની એટલે મોક્ષની, ત્યાં મોક્ષ શબ્દ વાપરો છે, કે મોક્ષાર્થી લીધો છે ને, તો મને મોક્ષની પ્રાપ્તિ થશે એમ સમ્યક દ્રષ્ટિ જીવ દ્રવ્યનું શ્રદ્ધાન કરે છે. તો દ્રવ્યમાં સુખ છે ને દ્રવ્યમાંથી સુખ પ્રાપ્ત થશે ને એની તો ઘણો ભેદ થઈ ગયો. દ્રવ્યમાં સુખ ગુણ છે એ ગુણનો ભેદ થયો, અને દ્રવ્ય અને મોક્ષની પ્રાપ્તિ થશે મોક્ષની પર્યાયનો ભેદ થયો, તો એ ક્યાં શ્રદ્ધાનનો વિષય છે? મુમુક્ષુભાઈએ પ્રશ્ન કર્યો. ચર્ચા ચાલેલી કે ભાઈ દ્રષ્ટિનો વિષયમાં તો ગુણભેદ ને પર્યાય ભેદ છે ને, તો કાંઈ તો શ્રદ્ધાની વાત ચાલી છે અને ગુણભેદ ને પર્યાય ભેદ બે આજને લીધું છે આચાર્ય મહારાજે. આચાર્ય મહારાજે લીધું છે, લાવો જરા જોઈએ. ટીકા લીધી તો ટીકામાં નથી, જયચંદજી આ તો અર્થ કર્યો છે. આચાર્ય મહારાજે જયચંદજી જે આચાર્ય મહારાજે લખ્યું છે એને ખોલીને અર્થ કર્યો છે, સમજાય એટલે હેતુવાદથી કથન છે. આચાર્ય મહારાજનું કથન અભેદ છે, જયચંદજીનો અર્થ હેતુવાદથી છે, કે એનો હેતુ શું? કે મોક્ષની પ્રાપ્તિ થવી. તે હેતુવાદથી કથન કરવું દોષ નથી, પણ લિટરલ ટ્રાન્સલેશનમાં શબ્દના અનુવાદમાં તો એવું નથી બનતું. એવું લખવું હોય પહેલાં એ પદ્ધતિ નહોતી, એમને કાઉન્સમાં કે ફૂટનોટમાં લખવું જોઈએ, નહીંતર આચાર્ય કહ્યું છે એમ નક્કી થઈ જાય. તો ત્યાં તો ટીકામાં છે, સંસ્કૃત ટીકામાં છે, તો ત્યાં તો ખાલી એની શ્રદ્ધા કરવી એટલી જ વાત છે. શું આત્માની દ્રવ્યની શ્રદ્ધા કરવી એટલી જ વાત છે ત્યાં મોક્ષ મળશે એવી કોઈ વાત સંસ્કૃતની અંદર લખેલી નથી. પંડિતજીને પૂછ્યું આમ કેમ અનુવાદ નથી, અનુવાદમાં આમ કેમ ફેર છે? તો કે જયચંદજી જે પ્રમાણે કર્યો છે એ પ્રમાણે ગુરુદેવને રાખવાની આજ્ઞા હતી, આપણે કોઈ ફેરફાર કરવાનો નથી અર્થની અંદર. એટલે ઘણી જગ્યાએ એવું છે. આ જ આત્મા છે તેનું જ શ્રદ્ધાન કરવું, કે આ જ આત્મા છે તેનું આચરણ કરવાથી અવશ્ય કર્મોથી છૂટી શકાશે. એટલે કર્મ એ લઈ લીધો વિષય, આ જ આત્મા છે એ શ્રદ્ધાનો વિષય છે, એનું અનુસરણ કરવાથી શું, એનું આચરણ કરવાથી, આચરણ કરવું પર્યાયનો વિષય આવ્યો, અને કર્મોથી છૂટવું એ તો નિમિત્ત આવ્યો. તો પર્યાય અને પર્યાયનું નિમિત્ત બે શ્રદ્ધાનો વિષય થાય? અરે ગુણભેદે શ્રદ્ધાનો વિષય નથી, આમાં શું છે કે ત્યાં તો જ્ઞાનમાં એટલું અભેદ લીધું છે. પ્રથમ તમે આત્મા જ્ઞાતવ્ય તત સએવ શ્રદ્ધાતવ્ય, એનું શ્રદ્ધાન સએવ શ્રદ્ધાતવ્ય. આજ હું છું, આજ હું દ્રવ તેજ હું, આજ હું એનું શ્રદ્ધા કરું, કર્મું આચરણ કરવું ને છૂટી શકાશે એ વાત નથી લખી. શ્રદ્ધા અપેક્ષા વાંચ્યું તો છો ક્યાં? આચાર્યદેવનું તો બહુ સાવધાની છે લખવા શ્રદ્ધાનો વિષય, તો શ્રદ્ધાના વિષયને ઢંગથી લખ્યો છે. આપણે ખોલીને લખ્યો હેતુ વાતથી, એમણે મૂળમાં એવી રીતે વાત લીધી નથી. શ્રદ્ધાનો ટોન જાળવી રાખ્યો છે, પરિણમનનો ટોન છે એ અસલ રાખ્યો છે, એનું શ્રદ્ધાન કરવું એટલું છે. આજ હું સૈવ શ્રદ્ધાતવ્ય. લખનારને તો બધી ખબર છે, પણ વાંચનારને સહેલાઈથી સમજાય એટલા માટે કે એને હેતુ વાતથી એને મોક્ષ ન થાય તો દ્રષ્ટિ કરવાનું શું કામ છે, શ્રદ્ધા કરવાનું શું કામ છે. જો શ્રદ્ધાનું ફળ મોક્ષ આવતો હોય તો શ્રદ્ધા કરીએ, પણ શ્રદ્ધાનું ફળ જો મોક્ષ ન મળતું હોય તો અમારે શું કરવા એવી શ્રદ્ધા કરવી એમ છે. પહેલા તો બાળકને કેવું પડે કે દેરાસર આવ, પેંડો આપશે તને, હું દેરાસર આવીશ તો તને અહીંયા પેંડો મળશે. કઈ હે જુદી જુદી ભૂમિકામાં વાત કરવાની પદ્ધતિ હોય છે.
દેવ શ્રી મંદાર ભગવાન જય.